તારીખ 11/11/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 299-301 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 82.
ગમે તે ક્રિયા જપ તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, કે જગતની વિસ્મૃતિ કરવી અને સતનાચરણ મારે શાસ્ત્ર વાંચનને પણ અહીંયા ક્રિયામાં ગણ્યું છે. તપને તો બાહ્ય ક્રિયા સ્પષ્ટપણે સમજાય છે, પણ શાસ્ત્ર વાંચન એ પણ અહીંયા ક્રિયા ગણી છે. એટલે બાહ્ય ક્રિયા લેવી, પરિણામ પણ જ્યાં સુધી બહાર ને બહાર હોય છે અથવા આર્ત ધ્યાન યુક્ત હોય છે, ધ્યાન થી તરત પકડાય છે, આર્ત ધ્યાન છે. પણ આમ શું કરવાનું છે લક્ષમાં હોવું જોઈએ. અસ્થિ નાસ્તિ થી બે વાત કરી છે, બારની ને બારની ક્રિયામાં વાત લીધી છે કે જગતની વિસ્મૃતિ કરવી. જગતની વિસ્મૃતિ કરવી એટલે જગત પ્રત્યેનું કુતૂહલ છોડવું, જે પર રૂચિના પરિણામ સ્વરૂપ છે અને સ્વરૂપ રૂચિના અભાવ સ્વરૂપ છે. એવું જે જગત તેની વિસ્મૃતિ કરવી. બીજું જગત એટલે પોતાનો જે ઉદય છે, પોતાને ઉદયમાન જેટલા સંયોગો છે જ્યાં એને પોતાનો સંબંધ લાગે એવું જેટલો કોઈ વિસ્તાર વાળો સંયોગ છે એ બધું પોતાનું જગત છે. આ મારા ફલાણા, આ મારા ફલાણા, એ બધું પોતાનું જગત પોતે ઊભું કર્યું, પોતે માનેલું પોતાનું જગત છે. તેની વિસ્મૃતિ કરવી, તેની વિસ્મૃતિ કરવી એટલે તેનાથી ભિન્ન પડવું, એમ એની વિસ્મૃતિ કરવી, ભિન્ન પડવું. અથવા જપ તપ ક્રિયા અને શાસ્ત્ર વાંચનનો હેતુ એ છે કે સંયોગોને મારા થતા અટકાવવા. કેમકે તપમાં ત્યાગ છે, શાસ્ત્રમાં એ પ્રકારની સમજણ કરવાની છે, તો એનું કાર્ય આવવું જોઈએ કે મમત્વ ભાવ છે ન ઉપજવો જોઈએ, એને જગતની વિસ્મૃતિ કરવી એમ કહે છે. અને સતનાચરણ મારે હું બારમાં ને બારમાં એવી વાત લીધી છે કે કોઈ સત્પુરુષના ચરણમાં રહે, શાસ્ત્ર વાંચનનો હેતુ એ લીધો, જપ તપનો હેતુ એ લીધો કે સતના ચરણમાં રહેવું. બંનેમાં આત્મહેતુ સામાન્ય છે, આત્મહિત સામાન્ય છે, આત્મહિતનો હેતુ છે એ બંનેમાં સામાન્ય છે. એમ સીધું કહે સામાન્યપણે કે આત્મહિતાર્થે શાસ્ત્ર વાંચન કરવું, આત્મહિતાર્થે જપ તપ ક્રિયા કરવી, તો એટલી ગળ ન બેસે, ખોલી મૂકે છે કે જગતનું વિસ્મરણ કરવું, મમત્વ અટકાવવું અને સતના ચરણમાં રહેવું. અને એ એક જ લક્ષ ઉપર વૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે અથવા સમજાતું જાય છે. પોતાના કર્તવ્ય અને અકર્તવ્યની સૂઝ આ લક્ષ્ય આવે છે. નહીતર કર્તવ્ય અકર્તવ્યની સૂઝ નથી આવતી એમ કહેવું છે. અથવા જીવ જપ તપ કરશે, શાસ્ત્ર વાંચન કરશે, તો પણ મમત્વ નહીં છોડી શકે. અથવા સત્પુરુષના મહિમાથી સત્પુરુષના ચરણમાં રહેવાનું નહીં કરી શકે. એટલે એને કર્તવ્ય નહીં સમજાય, અકર્તવ્ય પણ નહીં સમજાય. અકર્તવ્યને કરે છે એનો અર્થ કે એને કર્તવ્ય સમજાતું નથી, ત્યારે તો અકર્તવ્યને કરે છે. એટલે કહ્યું કે એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી, એ લક્ષ્ય જ પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું તે સમજાય છે, શું ન કરવું તે પણ સમજાય છે અથવા યથાર્થતા આવે છે. બીજો સામાન્ય અર્થ લઈએ તો એને યથાર્થ શું એ સમજાય છે. મુમુક્ષુની ભૂમિકામાં સમ્યક જ્ઞાન થયા પહેલા જ્ઞાનમાં યથાર્થતા ને અયથાર્થતા વિષયક સમજ આવવી એ સમ્યક જ્ઞાન થવાની પહેલી નિશાની છે. એવા જીવને સમ્યક જ્ઞાન આગળ વધીને પ્રાપ્ત થવા યોગ્ય છે. જો યથાર્થતા ને અયથાર્થતાની સમજ ન આવે તો એને સમ્યક જ્ઞાન થવાનો આગળ કોઈ અવકાશ નથી. અથવા તો યથાર્થતા અને અયથાર્થતાનો જે વિવેક છે પોતાના પ્રયોજન વિશેનો, એ જ જ્ઞાન આગળ વધીને સમ્ય જ્ઞાન રૂપ પરિણમે છે. એ જ્ઞાન એ રીતે કામ કરે છે, વિશેષ નિર્મળ થઈને. માટે એમાંથી જે જે સાધનો થઈ શકતા હોય તે બધા એક લક્ષ થવાને અર્થે કરવા, કે જે લક્ષ મેં ઉપર જણાવ્યો છે, જગતની વિસ્મૃતિ કરવી, સતના ચરણમાં રહેવું, આ બે લક્ષ રાખીને બધા સાધન કરવા અથવા જપ તપ કે શાસ્ત્ર સ્વાધ્યાય કરવો, બીજા પ્રકારે ન કરવો. રક્તપાદી કઈ નિષેધવા યોગ્ય નથી. એટલે કે જપ તપ નો નિષેધ કરીને કોઈ અશુભ પરિણામમાં લઈ જવાનો હેતુ નથી. જપ તપાદી કઈ નિષેધવા યોગ્ય નથી. પણ આમાં શું છે કે જપ તપ શાસ્ત્રાદિકમાં લક્ષ્ય શું છે એના ઉપર એનું મૂલ્યાંકન છે. જપ તપ નું મૂલ્યાંકન માત્ર જપ તપ ને લીધે નથી એમ કહેવું છે. કયા લક્ષ્ય જીવ કરે છે એના ઉપર એનું મૂલ્યાંકન છે. એટલે કરે છે એ નથી જોવાતું, કયા લક્ષ્ય કરે છે એ ખરેખર જોવાનો અને તપાસવાનો વિષય છે, ખાસ કરીને પોતે પોતાને માટે. જપ તપ આદિ કઈ નિષેધવા યોગ્ય નથી, તથાપિ તે બધા એક લક્ષને અર્થે છે. અને એ લક્ષ વિના જીવને સમ્યક્ત્વ સિદ્ધિ થતી નથી. આ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા માટે આ લક્ષ્ય હોવું જરૂરી છે કે હું જગતની વિસ્મૃતિ એટલે મારા ઉદયમાન સંયોગોમાં મારાપણું છોડવાનો મારો પ્રયાસ ચાલે છે. આ ક્રિયાથી એ લક્ષ્ય થાય છે કે કોઈ બીજા લક્ષ્ય થાય છે? અને જો કોઈ વિદ્યમાન સત્પુરુષ હોય તો, ન હોય તો એની ખોજ, ન હોય તો એના ચરણમાં રહેવાની ભાવના, અને હોય તો રહેવાનો ભાવ અભિપ્રાય. બધે વાતો લીધી છે, ફેરવી ફેરવીને બધે વાત લીધી છે. ઘણી વાર વિચાર આવે છે કે ગ્રંથનું નામ જ સત્સંગનું મૂલ્ય શું છે એવું કોઈ ટાઈટલ લેવાની જરૂર હતી. એમના પત્રો છે એના નામથી જ ગ્રંથનું નામ રાખ્યું છે. એમાં તો એમ કેવું છે કે શ્રીમદ રાજચંદ્ર શું હતા, કોણ હતા, કેવા હતા, અથવા એમને ઓળખવા હોય તો આ રહ્યા એમના પત્રો. એ ગ્રંથનો જે ટાઈટલ છે એના ઉપર છે એમ લાગે છે. એમણે જે મુખ્ય કહ્યું આ એક જ વાત કરી છે, પત્રે પત્રે આ એક વાત કરી છે. એવું જીવને લાગે છે કે હું જીન વચન અનુસાર જ પ્રવર્તું છું. શું શાસ્ત્રમાં એમ આવે છે કે ભ્રાંતિગતપણે પણ જીવને એવું લાગે છે કે હું જીન વચન અનુસાર જ પ્રવર્તું છું, પણ ખરેખર એમ હોતું નથી. આમ છે એટલે થોડી વધારે સાવધાની રાખવા યોગ્ય છે. અને એના માટે સત્સંગ જેવો ઉપકારી સાધન કોઈ નથી. આ ફરી ફરીને એમને એ કહેવું છે. એ લક્ષ્ય વિના જીવને સમ્યક્ત્વ સિદ્ધિ નથી. વધારે શું કહીએ? ઉપર જણાવ્યું છે તેટલું સમજવાને માટે સઘળા શાસ્ત્રો પ્રતિપાદિત થયા છે. આ બધા શાસ્ત્રોનો સાર મૂકી દીધો. આટલું કહેવા માટે બધા શાસ્ત્રો પ્રતિપાદિત થયા છે. સમસ્ત પ્રતિપાદન જાણે કે આ કારણથી છે એમ પોતાને ભાઈશું છે એ સ્પષ્ટ કર્યું. સઘળા શાસ્ત્રો બાર મિનિટે સઘળા શાસ્ત્રો આવી ગયા કે નહીં? આ કહેવા માટે સઘળા શાસ્ત્રો છે. દલીલો આવે છે ને, દલીલો આવે છે. શ્રીમદજી આચાર્યો નહોતા એમ કહેનાર કોઈ આચાર્ય છે? આચાર્ય તો એમ કહેશે કે અમને માન્ય છે. શું કહેશે?
માન્ય છે.
હવે જે પોતે આચાર્ય નથી એ આચાર્ય પણ કરે છે કે શ્રીમદજી ક્યાં આચાર્ય છે, ટોડરમલજી ક્યાં આચાર્ય છે. શું આ દલીલ આવે છે લોકોને? પણ પોતે ક્યાં આચાર્ય છે? પોતે તો આચાર્ય થઈને બેસે છે. અને જે સંમત કરવા યોગ્ય છે એવા સત્પુરુષ એ આચાર્ય નથી એમ કરીને ઉડાવે છે. અથવા ધર્મના ક્ષેત્રમાં આવીને આજ ભૂલ કરી. શાસ્ત્રમાં જપ્તપાદી ક્રિયા કરી પણ સત્પુરુષનું ચરણ ચૂક્યો. જગતની વિસ્મૃતિ તો થાય જ ક્યાંથી? એ તો પ્રશ્ન જ ક્યાં છે? એ માયનું છે, એવું માયનું છે કે આપણે સત્પુરુષના ચરણમાં રહ્યા છીએ. સત્પુરુષના ચરણમાં રહ્યા હોઈએ તો એનો જે લાભ છે એ થયા વિના રહે નહીં. પારસમણી લોઢાને સોનું ન કરે તો કા લોઢો નથી, કા પારસમણી નથી. પારસમણીને તો સ્વીકારીએ છીએ, અને આ તો એવો પારસમણી છે કે લોઢાને પારસમણી કરે, સોનું ન કરે, પોતે પારસમણી ને સામાને પણ પારસમણી કરે, એવા પારસમણી છે. પોતે લોઢાથી પણ બદતર પરિસ્થિતિમાં રહે તો પારસમણી શું કરે, એવી વાત છે. નહીતર તો પારસમણી થઈ જાય ને. બહુ વિચારવા યોગ્ય વિષય છે, બહુ સૂક્ષ્મતાથી વિચારવા, ગંભીરતાથી વિચારવા યોગ્ય વિષય છે. નહીતર આ જે વાત લખી છે એનું મૂલ્ય ઘણું છે, થોડું નથી. જીવ સંસારથી પાર ઉતરી જાય અને સંસારમાં રખડતો જે સામાન્ય પ્રાણી છે એ મટીને સિદ્ધ પદે જઈને બિરાજમાન થાય, એનું ફળ છે. ફળ કઈ સામાન્ય નથી. એટલી કિંમત આવવી જોઈએ, એટલી કિંમત આવે, એટલી કિંમતે એમાં પ્રવર્તે. એના કરતા એમાં રહેલો અભિપ્રાય વિચારવા જેવો છે. એમ જે કહે છે એ સત્પુરુષને ઉડાવવા માંગે છે. આ કાળમાં આચાર્ય નથી, મુનિરાજ નથી દેખાતા. આચાર્ય નથી એમ કહે છે એનો અભિપ્રાયમાં ભયંકરતા શું છે એ વિચારવા જેવી છે. એ ઘણો ભયંકર અભિપ્રાય છે. અરિયંતને આચાર્ય છે ને, એક સત્પુરુષ છે, પોકારી પોકારીને કહે છે કે સત્પુરુષના ચરણમાં જો અહીંયાથી એને ઉડેડે, એ ક્યાં આચાર્ય છે કે એનું માન્ય. આચાર્ય નથી એટલે એનું માન્ય કરવા યોગ્ય નથી. એટલે વર્તમાનમાં મોક્ષ માર્ગનો એક માત્ર જે નિમિત્ત સાધન એને ખતમ કરવાની વાત છે એની અંદર. એટલે કે મોક્ષ માર્ગ બંધ કરી દેવાની વાત છે. એવો એ જબરજસ્ત અપસિદ્ધાંત છે, બહુ મોટો અપસિદ્ધાંત છે. બધો લોક થઈ જાય, બધું બંધ કરવાની વાત છે. બસો 99 થઈ ગયું, 300 અંબાલાલ લાલચંદ ઉપરનો પત્ર છે. 2 દિવસ પહેલા પત્ર પ્રાપ્ત થયું છે, સાથેના 4 પત્રો વાંચ્યા છે, ખંભાતના મુમુક્ષુ ભાઈઓના પત્રો છે. મગનલાલ, કિલાભાઈ, ખુશાલભાઈ વગેરેને આણંદ આવવાની ઈચ્છા છે, એટલે પોતે વવાણિયાથી મુંબઈ જવાના હશે. એ સમયમાં આ ટ્રેન રેલવે ચાલુ થઈ ગયેલી, એટલે ત્યાંથી એને પસાર થવાના હશે. મુંબઈ પહોંચ્યા છે, મોરબી વચ્ચે અઠવાડિયું રોકાઈને જવાના હતા. આણંદ માકસર સુધ બીજ, આણંદ પણ માકસર સુધ બીજે આણંદ છે, અને 14 મુંબઈથી પહેલો પત્ર માકસર સુધ 14 નો છે. હા, માણસો સુખી આનંદ છે, એટલે આનંદ રોકાયેલા છે, આપણા મળવા આવવાના હતા એટલે આનંદ ઉતરી ગયા છે. તથાપિ બીજા મનુષ્યોમાં એ વાતથી અમારું પ્રગટપણું જણાય છે કે એમના સમાગમ અર્થે અમુક મનુષ્યો જાય છે. તમે બધા ભેગા થઈને આવશો તો બીજામાં એ વાતથી એ વાત પ્રચલિત થશે કે ફલાણા કારણથી આ બધા આણંદ ગયા. આ બધા ખંભાતના મુમુક્ષુ હતા, ખંભાતથી આણંદ આવે સાથે બધા, તો એ વાત જાહેર થશે, એમ પ્રગટ થશે એટલે જાહેર થશે કે એમના સમાગમ અર્થે અમુક અમુક મનુષ્યો જાય છે, જે જેમ બને તેમ ઓછું પ્રસિદ્ધિમાં આવવું જોઈએ એ ખ્યાલમાં રાખશો. સૂચના કરી છે કે આ વાતનો હોબાળો કરવાની જરૂર નથી કે અમે જઈએ છીએ, અમે જઈએ છીએ, હાલો બધા અમે જઈએ છીએ. જેને ખાસ એ પ્રકારનો ભાવ હોય ને, એકબીજા પરિચિત હોય તો એ અંદર નક્કી કરી, બહાર બીજાને બહુ ખ્યાલ ના આવે એવી રીતે આ પ્રોગ્રામ કરવો, એમ એમનું કહેવું છે. બહુ પ્રસિદ્ધિમાં ન આવવું જોઈએ તેવું પ્રગટપણું હાલ અમને પ્રતિબંધરૂપ થાય છે. પરિચય વધે છે એ અમને બંધન છે, અમારે એ બંધન જોઈતું નથી. કઈ રીતે લાઈન પકડી છે? પરિચય વધે છે અનેક માણસોનો, તો એ જાતને લોકો તો પોતાના અનુયાયીઓ વધારવા પ્રયત્ન કરે, જેમ દુકાનદાર ગ્રાહક વધારવાનો પ્રયત્ન કરે, જાહેરાતો કરે, શોરૂમ ગોઠવે. સત્પુરુષની વાત જુદી છે, એ કહે છે કે અમારે કઈ પ્રસિદ્ધિમાં આવવું નથી, એ પ્રતિબંધ છે અમને. કિલાભાઈને જણાવશો કે તમે પત્રેચ્છા કરી પણ તેથી કઈ પ્રયોજન સિદ્ધ થઈ શકશે નહીં. એટલે કઈ પત્રમાં સ્થૂળતા દેખાડી હશે કે પત્રથી કઈ તમને પ્રયોજન સિદ્ધ નહીં થાય. કઈ પૂછા કરવા ઈચ્છા હોય પત્રથી પૂછાયું હશે તો તેમણે આણંદ હર્ષપૂર્વક એટલે ખુશીથી કરવી, રૂબરૂ મળે ત્યારે પૂછી લે, પત્રમાં સમજી શકે એ યોગ્યતા નથી લાગતી. 301મો પત્ર છે સૌભાગભાઈ ઉપરનો. સ્મરણીય મૂર્તિ શ્રી સૌભાગ્ય, સ્મરણ કરવા યોગ્ય લીધા છે, પોતાને સ્મરણમાં આવે પણ છે એટલે. જુદું પાડે છે, બધાથી એમને જુદા પાડ્યા છે પહેલેથી, પણ એ લક્ષ તો આજે પણ એમના સમાજમાં નથી. એમના આશ્રમો છે, એમના મંડળો છે, ત્યાં બીજા લોકોનો પ્રસિદ્ધિ, બીજામાં ખાસ કરીને તો આ અગાસવાળા નંદુજી મહારાજની પ્રસિદ્ધિ પ્રભુ શ્રી કહે છે, અથવા લઘુરાજ સ્વામી કહે છે, સુભાગભાઈની એટલી સાયલા સિવાય એટલી પ્રસિદ્ધિ નથી. સાયલામાં તો એમના નામથી જ ટ્રસ્ટ છે, સાયલા તો એમનું ગામ છે, અને એમના પરિચયથી બીજા જે પેઢી દર પેઢીથી જે લોકો રહ્યા પરિચયમાં આવ્યા એ લોકો પછી અહીં સુધી અત્યારે ચલાવે છે. સત્પુરુષના સમાગમ વિના બધી જે ગડબડ ઊભી થાય એ ગડબડ સ્પષ્ટ જોવામાં આવે છે. વેદાંતની જે માન્યતા છે એના ઉપરથી વાત કાઢી છે. જગત આત્મા રૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે રહેવું યોગ્ય નથી. અથવા તો જ આ સંસારમાં તરીને ચાલી શકાશે, નહીતર અપરાધમાં આવ્યા વિના રહેવાશે નહીં, નિરઅપરાધી પણ નહીં જીવી શકાય, વિરાધ ના કોઈ ને કોઈ રીતે થઈ જશે એમ કેમ. તારે જગતમાં રહેવું હોય, સંસારમાં રહેવું હોય તો આ રીતે રહે તો બચી શકીશ, નહીતર નહીં બચ, બચવું મુશ્કેલ છે. મારી પાસે છે લેજે, એ તો ગેરંટેડ વાત છે. કોઈ મહાન પ્રમાણિક વ્યક્તિએ ગેરંટી આપી છે, કોઈ સામાન્ય માણસે ગેરંટી નથી આપી. એકદમ વિશ્વાસ તો પ્રમાણિકતા ઉપર જ મુકાય છે, તો એકદમ પ્રમાણિક પુરુષની ગેરંટી છે, ખાતરી છે. જગત આત્મા રૂપ માનવામાં આવે એટલે બધા આત્મા મારા જેવા છે. ઓલા લોકો પરમ બ્રહ્મ કે છે ને, એક આત્મા મળશે અહીંથી આમ કહેજો, જગત આખું જગત આત્મામય છે એટલે બધા આત્મા મારા જેવા છે, કોઈ મારા કરતા હીણો છે એમ નથી લેવાનું. બધા ભગવાન છે, ભગવાન આત્માની દ્રષ્ટિ સીધી વાત છે. જગત આત્મા રૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, જે થાય છે તે કુદરતી યથા સમયે છે, દ્રવ્યોની પર્યાય પોતાના ગુણધર્મ અનુસાર યોગ્ય જ પરિણમે છે, બીજી રીતે પરિણમતી નથી. પંચમ કાળ છે અત્યારે, તો પંચમ કાળ સારો છે એમ કોઈ અપેક્ષા એ વિચારમાં આવે એમ વાત નથી. એમાં પાછો આ હુંડાવ સર્પી નહી છે. ભગવાન મહાવીર પછી શાસન ની અંદર બહુ તરત જ તડા પડવાના શરૂ થઈ ગયા. એકદમ પહેલા સપ્ટેમ્બર દિગંબર થી આપણે તો એવું શ્વેતાંબરપણું દિગંબરપણું તો ઘણા વર્ષે પ્રસિદ્ધ થયું, પણ જે તડ પડી એ તડ મોટી થતી ગઈ અને પોતપોતાના અભિપ્રાયોની જે પકડ મજબૂત થતી ગઈ, પછી એકબીજા ઉપર એકબીજાનું આક્રમણ થતું ગયું. આ બધા જે પ્રકારો ઉભા થયા એ તરત 200-400-500 વર્ષમાં તો એકદમ ડોળાવા માંડી ગયું. બાહ્યાચરણમાં જે ફેરફાર કરે છે અથવા શાસ્ત્રમાં જે સમજણ શક્તિની ક્ષતિને લઈને જે વિપર્યાસ, જ્ઞાન નો વિપર્યાસ, સમજણ નો વિપર્યાસ ઉભો થાય છે, એ બંને નું મૂળ એક ત્રીજી વાત છે અને તે છે દર્શન મો. નહીતર શું થાય કે પોતાના આચરણ ની અંદર શિથિલતા આવે એને દોષ સમજે, પણ એ બરાબર છે ને એનો બચાવ કરે, એનો એનો સિદ્ધાંત ઉભો કરે એવું ન કરે. જેને શિથિલાચારમાં જે મુનિઓ આવવા માંડ્યા એને એને પોષણ આપવા માટે એવું જ અર્થઘટન કરવા લાગ્યા, એવું જ અર્થઘટન કરવા લાગ્યા. જે એ વખતે તો શાસ્ત્રો નહોતા, પણ મુખ પાઠે જે મંત્રો સૂત્રો હતા એનું એવું અર્થઘટન કરવા લાગ્યા. પછી જોયું કે આવું અર્થઘટન કરવામાં આપણા કરતા પણ સમર્થ પુરુષો છે, એ સારું અર્થઘટન કરે છે ને આપણું મોળું પડે છે, એટલે એના ગ્રંથો એ વિષયને ગ્રંથારૂઢ કર્યા, એ સિદ્ધાંતોને ગ્રંથારૂઢ કર્યા. ગ્રંથમાં કોઈ વાત આવે એટલે સામાન્ય માણસને આમ જનતાને પુસ્તકારૂઢ થયેલી વાત એ જમાનામાં માન્ય થઈ જતી, કોઈ આનું તો શાસ્ત્ર છે, આનો તો ગ્રંથ છે એમ કહેવાય. અત્યારે જે પુસ્તકની કિંમત નથી એવું નથી, પહેલા તો પુસ્તક કઈ કિંમતી વાતના જ પુસ્તકો બનતા, અત્યારે તો ગમે તે વાતના પુસ્તકો બને છે, એવું નથી બને. એટલે એ પુસ્તકારૂઢ થવા લાગ્યું. મૂળમાં દર્શનમાં એ ઘણું કામ કર્યું. દર્શન મૂળની પ્રબળતા અને દર્શન મૂળની પ્રબળતા વાળા જીવોની સંખ્યા વધારે.